ચારિત્ર રૂપ ધર્મની આરાધનાનો અવસર ચાલી રહ્યો છે. આજે પ્રમાદથી રહિત સંયમ ધર્મની આરાધનાનો અવસર છે. સવારના વાત લીધી હતી કે બે પ્રકારના ભેદ છે, એક પ્રાણી સંયમ અને એક ઇન્દ્રિય સંયમ. ક્યાં ક્યાં જીવો દુઃખી છે એવા પહેલા જાણવા પડશે, તો પછી એના પ્રત્યેની આપણને એની કરુણા, એની પ્રત્યેની હિંસા આદિને છોડવાનો પ્રયત્ન થઈ શકે. એ જ રીતે ઇન્દ્રિયના વિષયો તરફ અમર્યાદપણે આપણી વૃત્તિ જઈ રહી છે. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આપણે ક્યાં વિષય સુધી પહોંચશું, રૂપી તત્વ કે અરૂપી તત્વ? કોઈ પણ ઇન્દ્રિયના વિષયોમાં તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પૂદગલ પાસે જ લઈ જશે. પોતાના ચૈતન્ય તત્વને ચૂકીને ક્યાંય બહિર્ભુક્તામાં જવું એ દુઃખી થવાના લક્ષણ છે. તો મુનિરાજની તો એવી આરાધના હોય છે કે એવી મહાવ્રત અને સમિતિ હોય છે કે ચાર હાથ ભૂમિ જોઈને ચાલતા હોય છે. સમયસારમાં એના માટે એક આવે છે, એ વિરલ મુનિ કુંજરો હોય છે. નાયક સ્વભાવની અંદર આરાધનામાં એવા મસ્ત હોય છે કે બાયના ઇન્દ્રિય વિષયો તરફ એમની વૃત્તિ જ એ જાતી નથી. અતિન્દ્રિય પોતાના અસ્તિત્વમાં એવી લગની લાગી છે, એટલી અંદર ધૂન લાગી છે કે કોઈ ઇન્દ્રિય વિષય તરફ એમને સુખ બુદ્ધિ હોતી નથી. સવારના જેમ લીધું તો કે દ્રષ્ટિ નથી અને હવે તો અસ્થિરતાની વૃત્તિ પણ છૂટતી જાય છે. પરદ્રવ્યમાં સુખ છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે, એવી એકત્વનો અભિપ્રાય તો ચોથે ગુણસ્થાને ચાલ્યો ગયો હતો. હવે તો અસ્થિરતાના વિકલ્પમાં પણ એક અલ્પ સંજલનના રાગ રહી ગયા છે, એવી મુનિરાજને આ સંયમ દશા હોય છે. અને નિયમસારની રીતે વાત કરીએ તો સાચો યથાર્થ નિશ્ચય સંયમ કોને અનુલક્ષીને હોય છે? છકાઈના જીવોને કે પાંચ ઇન્દ્રિયના વિષયોને? કોને અનુલક્ષીને? છ કાય તો ખબર પડશે ને, છ કાય, પાંચ એકેન્દ્રિય જીવો, પૃથ્વી કાય, અગ્નિકાય, જલકાય, વાયુકાય, વનસ્પતિકાય, એવા પાંચ પ્રકારના એકેન્દ્રિય. અને બીજા કેવા? ત્રસ. ત્રસ એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પચેન્દ્રિયમાં પણ સંજ્ઞી અને અસંજ્ઞી. તો એનું એક ગ્રુપ, બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધી, એનું નામ ત્રસ કહેવાય. અને બાકીના જે પાંચ છે એનું નામ શું કહેવાય? સ્થાવર કહેવાય. તેવા એ પાંચ અને આ રીતે છ પ્રકારના. નિયમસારમાં તો કીધું છે એ જે નિશ્ચય સંયમ વિતરાગી જે દશા છે તે વખતે કોની સમીપતા હોય છે? સંયમ નિયમ અને તપ વિશે આત્મા સમીપ છે. કોઈ પણ નિર્મળ વિતરાગી પણતી એ પોતાના સ્વભાવના લક્ષ્ય અવલંબે જ થવાની છે. એવી કોઈ પણ એક સુખની પણતી નથી જે સ્વભાવના લક્ષ્ય ન થાય. બહિર્મુખતા એટલે સમજી લેવું આકુરતાનું વેદન, જ્યાં એકત્વપૂર્વકનું હો કે અસ્થિરતા રૂપનું, પણતી પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બહિર્મુખતામાં ગઈ તો એ આકુળતાને દુઃખનું જ વેદન થયા વગર રહેશે નહીં. તો આ સંયમ જો આખી વાત શેની હોય છે? આવી અંતરંગ વિતરાગ દશા સાથે ભૂમિકામાં મુનિરાજને કોઈ પણ છકાયના જીવ પ્રત્યેની એને હિંસા આદિ કે એને દુઃખી કરવાનો ભાવ હોતો નથી. અને એ જ રીતે એમને પોતાની પણતીને કેવી કરી નાખી છે? મર્યાદિત સંયમમાં જેને નિયમસારમાં પદ્મ પ્રબલધારી દેવ કહે છે કે હવે જેમને શું રહ્યું છે, પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત એક દેહ માત્ર રહી ગયો છે. પાંચ ઇન્દ્રિય તો છે, કારણ કે શરીર તો છે અને શરીર હોવાથી શું છે, પાંચ ઇન્દ્રિયો પણ છે, પણ એનો શું નથી, ફેલાવ. ફેલાવ એટલે શું, ક્યાંય પણ એ ભૂતકાળના એવા પ્રસંગોને યાદ કરીને પોતાની રાગને વધારે એવું નથી રહ્યું. આપણે તો કઈ ભૂતકાળના એવા ઇન્દ્રિય વિષયોના પ્રસંગને, કોઈ પણ ચક્ષુ ઇન્દ્રિયના રસના કોઈ પણ વિષય લઈને આપણે શું કરીએ છીએ, રાગ વધારે રાખીએ છીએ. તો પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી દેહ માત્ર, જેને અપૂર્વ સ્વરમાં શું હમણાં, માત્ર દેહ તે સંયમ હેતુ હોય. માત્ર દેહ અને એ પણ કેવું, સંયમના હેતુ, પોતાના રાગને પોષવા માટે નહીં, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. બીજી વસ્તુની આવું હશે, આવું ખરેખર આવું હશે જીવનમાં ફરીથી ક્યારે પણ આચાર્યો મુનિરાજ જ્ઞાનીઓની વાણી એ પોતાને હજી ન બેસે તો ક્વેશ્ચન માર્ક તો ન જ કરવો. આપણે અજ્ઞાનતામાં એ દશાનો આપણી પાસે અંદાજ નથી, એવા ઇન્દ્રિયોમાં ગ્રદ્ધિ ભાવ એના વિષયોમાં છે કે આવી દશા હોઈ શકે એ પણ આપણે વિચારી શકતા નથી. દેહે પણ કિંચિત મૂર્છા, બીજી તો કોઈ છે જ નહીં, જે ચોવીસ કલાક દેહ રહ્યો છે એમાં પણ એમને મૂર્છા. મૂર્છા એટલે શું, મમત્વ પૈણા. મૂર્છા એ જ પરિગ્રહ છે. સમયસારમાં ગાથા આવે છે, મૂર્છા અને જીવના એમાં મમત્વપણાના મારાપણાના જે ભાવો છે એનું નામ જ મૂર્છા, એ પરિગ્રહ છે. તો એ સંયમની આરાધના જે પૂર્ણપણે માત્ર મનુષ્ય પર્યાયમાં થાય છે, જીવનની સાર્થકતા છે. પોતે એક વિચારીએ, સંસારને જન્મ મરણને કેવા કરવા છે, અમર્યાદિત રાખવા છે કે મર્યાદિત કરવા છે, જન્મ મરણને સંસારને મર્યાદિત કરવો છે કે અમર્યાદિત. જો મર્યાદિત કરવો છે તો પોતાની પણતીને પણ મર્યાદામાં કરવી પડશે અને એનું નામ સંયમ છે. ક્યાંય પણ સુખબુદ્ધિ પાછી પોતાની પણતીને કરીને મને મારું સુખ મારામાં છે, મારે મારા સુખને માટે ક્યાંય બીજા સામુ મારે જોવાની જરૂર નથી એવી પણતીને સંકલવી પડશે, મર્યાદિત કરવી પડશે અને એનું નામ જ. અહીંયા તો ચારિત્ર અપેક્ષાએ મુનિરાજ, અરે ત્રણ ત્રણ કસાયના અભાવથી ને માત્ર કેવો રહી ગયો છે, એક અલ્પ જાણે, અને એવી દશામાં પ્રચુર આનંદનું વેદન. કોના જેવો આનંદ, જેવો સિદ્ધ ભગવાનને આનંદ આવે છે એવો આનંદનું વેદન, ભલે એટલો નહીં પણ જાતિ એક જ છે. અને એટલા માટે તો એમને શું કહે, હાલતા ચાલતા સિદ્ધ છે. પંચ પરમેષ્ટિમાં જેમને સ્થાન મળે, ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો, માની લો કોઈ હમણાં જ અંતર્મુર્ત પહેલા કોઈ દીક્ષા લીધી હોય અને ગણધર દેવ બાર અંગની રચામાં પહેલા પોતે માંગલિક કરે તો કોને યાદ કરે. પંચ પરમેષ્ટિમાં તેમાં કયું છેલ્લી લાઈન શું આવે, રમો લોયે સવ સાવણમાં. ભલે પ્રત્યક્ષપણે દર્શન ન કરે પણ એ પદ શું છે, એ પદમાં સમાવેશ ક્યારે થયો છે, અંતરંગની એ દશા કેવી અપૂર્વ અદભુત અલૌકિક હશે. આપણ માર્ગની પ્રાપ્તિ નથી થઈ પણ માર્ગના સાધક પ્રત્યે, સાધકો પ્રત્યે આપણી ભક્તિ બહુમાન કેમ ના આવે. જે દશા આપણે પ્રાપ્ત કરવી છે એ દશાવંત એ સાધક આત્માઓ પ્રત્યે સહજપણે ભક્તિ આવ્યા વગર રહે નહીં. તો આજે દસ દિવસ આપણે આરાધનાના છે, દસ લક્ષણ છે એટલે શેના માટેના છે? સાધનાના છે, આરાધનાના છે. સંયમ અને સાધના આ એ જ પર્વમાં પ્રયોજન હોય છે. પર્વમાં કોઈ બીજો હેતુ બહારના તો ફેસ્ટિવલ કહેવાય છે, ઇન્દ્રિય વિષયો તરફ ના હોય છે. અને આ સાધના અને સંયમના પર્વો છે. આપણે ભાવના કરીએ આવી સાધના આપણા જીવનમાં પ્રગટ થાય, અને આવી સાધનામાં જે પ્રચુર આનંદનું વેદન કરી રહ્યા છે એવા મુનીશ્વરોનો પણ આપણને અંતરંગમાંથી ભક્તિ બહુમાન એમના પ્રત્યે આવે. હવે આપણે થોડો ચાલતો વિષય ઉપર લઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત 21 નંબરનો બોલ, 12મું પાનું છે, 21 નંબરનો બોલ. વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, સમયસાર છે એમાંથી ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી લીધું છે. વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદા, પેલું તો શું છે? વસ્તુ સ્થિતિ, વસ્તુની સ્થિતિની શું એટલે શું? વસ્તુનું હોવા પણ જે, વસ્તુનું અસ્તિત્વ, વસ્તુનું સ્વરૂપ, એની શું છે? અચલિત મર્યાદા. અચલિત મર્યાદા એટલે એનું જે મર્યાદા, એનું જે અસ્તિત્વ, એનું સ્વરૂપ છે, એમાંથી ક્યારેય ચ્યુત થાય, એમાંથી આપણે કઈ બદલો ફેરફાર કરી શકીએ એવું નથી. અચલિત, અચલિત તો ખબર હશે ને, આમ સામાન્યપણે અચલ અચલ કોને કહેવાય? ચડે નહીં એવું કોને કહેવાય? મેરુ જે હોય છે એને અચલ કહીએ છે. મેરુ તો ડગે પણ જેના મન ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. અહીંયા તો વસ્તુ સ્વરૂપ હર એક પદાર્થ એવો છે કે જે પોતાના સ્વરૂપ અસ્તિત્વની જે મર્યાદા છે એમાંથી ક્યારેય ચલાયમાન થાય અને બીજા રૂપે થઈ જાય એવું નથી. અહીંયા કોઈ પણ દ્રવ્ય ઉપર આ લાગુ પડે છે. આગળ આવશે તો વસ્તુ સ્થિતિની અચલિત મર્યાદાને હવે શું છે? તોડવી મુશ્કેલ છે. મુશ્કેલ છે, શું લખ્યું છે? અશક્ય એટલે શું? આપણે તો કાળા માથાનો માનવી તો ઘણું ઘણું કરી શકે ને, બધું ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા. થોડા વર્ષ પહેલા ખબર નહોતી ને બધે, અહીંયા માર્સ સુધી પહોંચશું ને અહીંયા બધું આટલું બધું થશે, ઘણું એચીવ કરી લીધું છે ને, ઘણું એચીવ કાંઈ જ નથી કર્યું. ભગવાનના જ્ઞાનમાં આ બધું કેટલા વખત પહેલા આવ્યું? 1000 વર્ષ, 5000 વર્ષ? અરે અનંતકાળ પહેલા આ બધું જ્ઞાનમાં, એમાં આશ્ચર્ય ઠરવા જેવું નથી. અલ્પ જ્ઞાન વાળાને આનું આશ્ચર્ય લાગે છે. રાગી છે અને અલ્પ જ્ઞાની છે એને આશ્ચર્ય છે. એ અરિયન ભગવાનના ક્યાં મહાદોષ કેટલા હોય છે? અરિયનના એનાથી રહિત હોય છે. અરિયન 18 મહાદોષ, એમાં એક કયું હોય છે? એમને ચિંતા હોય કે આશ્ચર્ય વિસ્મય હોય? ચિંતા હોય કે વિસ્મય આશ્ચર્ય? જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન હોય એને ચિંતા પણ શું ને વિસ્મય પણ શું? તો અહીંયા તો કે છે વસ્તુ સ્વરૂપની એક મર્યાદા છે. શું મર્યાદા છે? આગળ આવશે, એ કોઈ પણ તોડી શકે, એનો ભંગ કરી શકે, એનાથી વિરુદ્ધ કાંઈ કરી શકે એવું શું છે? અસંભવ છે, અશક્ય છે, અસંભવ છે. એક વાત વિચારીએ, આપણે ક્યારથી પૂતગલના પરમાણુઓને આપણા કરવાની મહેનત કરી રહ્યા છે? કેટલા ભેગા કરી ચૂક્યા છે? અનાદિકાળથી પરદ્રવ્યમાં મારાપણું માન્યતા આપણે કરી રહ્યા છે, અને છતાં જે 38 ગાથામાં કે પરમાણુ માત્ર નથી. અભિપ્રાયમાં માન્યું હતું કે બધા પરમાણુ પૂતગલો મારા છે, અને ખરેખર જ્યાં અનુભવ થયો તો એક પરમાણુ પણ ના નીકળ્યો. એટલી દળતા અંદરમાં થવી જોઈએ કે કોઈ પણ પરદ્રવ્ય છે એ પલટીને મારા રૂપે થવાનું નથી. ગમે તેટલી અજ્ઞાન ભાવે મહેનત કરું, જગતની અસંભવ વસ્તુ સંભવ એકવાર કદાચ થઈ રહેશે. અસંભવ હોય છે ને જગતમાં, શું હોય છે? મૃગજળમાં કેવું પાણી હોય, ઠંડુ કે ગરમ, કેવું હોય? આકાશના ફૂલ કહેવાય, લાલ છે પીળા, લાલો જ પીળા હોય, સુગંધી હોય દુર્ગંધી, કેવા હોય? આકાશમાં ફૂલ ઉગે એ કેવા હોય? ન હોય. ફૂલ હોય કે ફૂલનો કલર ન હોય એવું હોય. સસલાના શિંગડા કેવા હોય? જેમ એ અસંભવ વસ્તુ કદાચ એકવાર થઈ જશે, પણ વસ્તુ સ્થિતિની, વસ્તુની હયાતીની અચલિત મર્યાદા એ તોડવી અશક્ય હોવાથી આ સિદ્ધાંત હવે એના ફળમાં શું છે? વસ્તુ કોની વાત ચાલે છે? છે દ્રવ્ય, વસ્તુની વાત ચાલે. કોઈ પણ દ્રવ્ય, વસ્તુ, પદાર્થ કે એ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ દ્રવ્યાંતર, દ્રવ્યાંતર એટલે અંતર, અંતર એટલે કોઈ ને, અંતર એટલે ડિસ્ટન્સ હોય ને, અને ડિસ્ટન્સ હંમેશા કેવું હશે? બે હોય, બે વચ્ચે હોય, એક અને બીજું. એમ અહીંયા એક દ્રવ્ય છે એ બીજા દ્રવ્ય રૂપે, દ્રવ્ય અંતર, અંતર એટલે બીજું. એક વસ્તુ, એક જ પદાર્થ બીજા દ્રવ્ય એના રૂપે કે ગુણ રૂપે એ ક્યારેય સંક્રમણ પામતી નથી. જીવ ક્યારેય જળ રૂપે કે જળ જીવ રૂપે ક્યારેય થઈ શકે નહીં. આપણી આટલા વખતની મહેનત સાવ નકામી ગઈ, સાવ નકામી ગઈ. થોડુંક તો સક્સેસ, સફળતા મળી હશે ને? કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી એવું તો આપણે વાંચીએ છીએ ને, જે જે કાર્ય છે તે સર્વ સફળ છે, નિર્થક નથી. જે કંઈ કરવામાં આવે તેનું ફળ, પછી ચાર બોલ આવે છે ને, તો આ આપણે આટલા વખતથી મહેનત કરીએ છીએ તો સફળતા તો મળી હશે ને? કેટલા પર્સન્ટેજ સક્સેસફુલ કેટલા થયા? પરદ્રવ્યને આપણું માનવાનું, આપણું કરવાનું, એકદમ સફળ થયા છે. ચાર ગતિનું પરિભ્રમણ સરસ મળ્યું છે. કોઈ કાર્ય નિષ્ફળ નથી ગયું. જે કોઈ મિથ્યા અભિપ્રાય કર્યો છે એનું ફળ શું મળ્યું છે? ચતુર ગતિ પરિભ્રમણ મળેલું છે. અને હજી અભિપ્રાય રહ્યો તો એ પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. તો કોઈ પણ વસ્તુ, આ પહેલો સિદ્ધાંત શું કામ શીખવો છે? મારે ક્યારે પણ બીજા દ્રવ્ય રૂપે હું થવાનો જ નથી, અને બીજું મારા રૂપે થવાનું જ નથી. મારે પર તરફ જોવાનું જે પ્રયોજન શું છે? હું એનો કરે નહીં અને એ મારું કરે નહીં, મારે પરદ્રવ્યની સાપેક્ષતાની જરૂર શું છે? પરદ્રવ્યથી લક્ષ પાછું ફેરવવું પડશે. પણ જ્યાં સુધી બે રીતે અભિપ્રાય છે, હું બીજાનું કરે અને બીજા મારું કરે, અને તેથી આખી વૃત્તિ બહિર્મુખ તરફ, પ્રણતી ઉપયોગ આખું બહિર્મુખતા તરફ ચાલ્યો જાય છે. અને એના માટે સમયસારમાં એક કઈ શક્તિ છે? અકાર્ય કારણત્વ શક્તિ, 14 નંબરની છે. અને એ જ વાત, આત્મા કોઈનું કાર્ય ને કોઈનું કારણ નથી, 72 નંબરની ગાથામાં એ લીધું. હું કરતા બનું અને બીજાનું કાર્ય કરું, અને બીજા કરતા બને અને મારામાં કાર્ય થાય એવું ક્યારેય બનતું નથી. કારણ કે હું પલટીને એ રૂપે થાવ તો એનું કરી શકું. પરદ્રવ્યને કોણ કરી શકે? ભિન્ન રહેનાર કે એ રૂપે થનાર? આપણે ગાથા બોલીએ છીએ પ્રતિકરણમાં, પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય, અરે તેથી નહીં કરતા. એ કરતા કર્મ અધિકારમાં બહુ સુંદર આચાર્યદેવ વાત લીધી છે. જે પણમે તે કરતા, એક સિદ્ધાંત વિચારી લેવો, જે પણમે તે કરતા. આપણે એક દ્રષ્ટાંત લઈએ, ઘડો બનો. ઘડો છે એ કેના રૂપે છે? કુંભાર રૂપે કે માટી રૂપે? તો ઘડા રૂપે 100% કોણ પરમું છે? માટી. તો માટી એનો કરતા. કુંભાર ઘડા રૂપે થયો જ નથી. જો કુંભાર ઘડા રૂપે હોય તો કુંભાર જો ક્રોધી હશે તો ઘડો પણ કેવો થવો જોઈએ? ક્રોધી થવો જોઈએ. કુંભાર કાળો હશે તો ઘડો કેવો થવો જોઈએ? કાળો થવો જોઈએ. પણ એ રૂપે 100% ને બીજે ક્યાંક એના લેબોરેટરીમાં જઈ એનાલિસિસ માટે તો ઘડામાં માટીના કેટલા ટકા આવશે અને કુંભારના કેટલા આવશે? એક સામાન્ય આપણે સિદ્ધાંતિ પણ વિચારશું ને તો આ વાત આપણને ખ્યાલ આવે. કોઈ વસ્તુ બીજા રૂપે અને એના માટે તો એક 6 સામાન્ય ગુણમાં કયો ગુણ શીખીએ છીએ? અગુરુ લઘુ ગુણની શું છે? જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે. દ્રવ્યની જે દ્રવ્ય છે દ્રવ્ય રૂપે જ એવું ને એવું રહે. પછીના ત્રણ બોલશે ને, ક્યાં ત્રણ બોલશે? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, અને એક દ્રવ્યના અનંત ગુણ વિખરાઈને જુદા જુદા. તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ક્યારેય થતું જ નથી. આ એનું નામ શું કીધું? સંક્રમણ. સંક્રમણ એટલે પલટાઈને તે રૂપે થવું. એક વસ્તુ, એક પદાર્થ દ્રવ્યાંતર બીજા દ્રવ્ય રૂપે કે બીજાના ગુણ રૂપે ક્યારે પલટીને એ રૂપે થતું જ નથી, સંક્રમણ પામતી જ નથી. અને એક દ્રવ્ય જો બીજા દ્રવ્ય રૂપે થતું હોત તો જગતની અંદર અનંત દ્રવ્યોની જે સંખ્યા છે રહેત જ નહીં. અને એક બીજાની જાતિમાં જો થતું હોય તો 6 જાતિ ના પડે. એટલું તો ખ્યાલ હશે ને, વિશ્વ છે. વિશ્વ કેવું છે? 6 જાતિ અપેક્ષાએ 6 દ્રવ્યના સમૂહ. અને એનો અર્થ કે 6 જાતિ છે, 6 પ્રકાર છે. એનો અર્થ શું છે? બધા સરખા જ હશે, કંઈક ભિન્નતા હશે. ભેદ એ દેખાડે છે કંઈક એકબીજામાં શું હોય છે, જુદા હશે, તફાવત હશે, નહીતર 6 જાતિ 6 પ્રકાર પડે જ નહીં. તો જો જાતિ જુદી છે તો એકબીજામાં સંક્રમણ કેમ પામે? વિરુદ્ધ જાતિના પદાર્થો ક્યારે એકરૂપ થઈ શકે નહીં? તો આ એક પહેલો સિદ્ધાંત કે એક વસ્તુ બીજા દ્રવ્ય કે ગુણરૂપે સંક્રમણ પામતી નથી. અને એ સિદ્ધાંતમાં ગુરુદેવ શિષ્ય ખુલાસો કરે, ગુણાંતરમાં પર્યાય પણ આવી ગયો. પર્યાય સાથે લઈ લઈ વાત તો કેટલાની લીધી? બે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક દ્રવ્ય છે બીજાના ગુણ રૂપે પણ ન થાય, અને સાથે શું સમજી લેવું? પર્યાય રૂપે પણ ન થાય. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે, ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉઘડે. શું વાત આવી? ત્રણ વાત આવી. વસ્તુ એની મેળાએ, એની મેળાએ એટલે આમ તો ગુજરાતી છે, એની મેળ ઓટોમેટિક. અમે તો એમ માનીએ મેન્યુઅલ હોય ખાલી, બધું ઓટોમેટિક તો ન હોય ને. ઓટોમેટિક તો સમજતું હોય કોઈક જ, બાકી તો ઘણું મેન્યુઅલ પણ કામ થાય ને. દરેક વસ્તુ એની મેળાએ કહીને શું શબ્દ છે? બીજાની સાપેક્ષતા વગર, બીજાની મદદ વગર એ સ્વતંત્ર ફરે. ફરે એટલે પલટે છે, પણમે છે, બદલાવ થાય છે. ઘડિયાળ હોય એ બગડી જાય ને, બગડી તો જાય ને, પછી એના કાંટા ફરે નહીં અને એટલે અટકી ગઈ ને. કાંટા બંધ થઈ ગયા છે, ફરતી જ નથી. તે કાર હોય એ એમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે અટકી પડે છે, તો હવે એનું ફંક્શન શું થઈ ગયું? ઝીરો થઈ ગયું ને, બંધ થઈ ગયું ને. હવે શું ગતિ? કાર તો મોશનમાં ગતિ તો કરતી નથી. કારનું કામ શું હોય? શું કામ કરે? એક જગ્યાએથી જઈ જાય અને નથી જતું. એનો અર્થ શું છે? એનું કામ કેવું થઈ ગયું? બંધ થઈ ગયું. એવું ન વિચારો, કારનું ગતિ થવું એ પણ એક કાર્ય છે અને સ્થિર થવું એ પણ કાર્ય છે. આપણે આપણી કલ્પનાથી માનીએ કે અમુક કાર્ય એનું કહેવાય નહીં, ન થાય એટલે અટકી પડે. અરે ત્યાં અટકી ગઈ છે એ પણ એક એનું કાર્ય છે. તો હરેક પદાર્થ એ પોતાની મેળાએ સ્વતંત્ર પણમે ફરે બદલે છે, એમાં કોઈ બીજાનો હસ્તક્ષેપ નથી, બીજાને કારણે નથી. અને બીજા જે કરતાની વ્યાખ્યા આપણે વિચારીએ, કરતા કોને કહેવાય? સ્વતંત્રપણે કરે તે કરતા. કરતાની શું વ્યાખ્યા છે? સ્વતંત્રપણે કરે તે કરતા. હવે જો કોઈ બીજો એને કરાવનાર હોય તો એ જ્યારે ઈચ્છે ત્યારે કેમ પરિણામ ન થતો? બીજા દૂરની વાત તો જવા દે, આ શરીરના કરતા છીએ કે ને આપણે? ઈચ્છીએ એવું થાય છે ને? થાય છે. અત્યારના હાથ ઊંચો કરવાની ઈચ્છા થાય તો કરીએ છીએ કે નહીં? કરીએ છીએ ને. તો અત્યારના તો કરતા છીએ ને, જેથી નહીં કરીએ ત્યારે નહીં કરતા હોઈએ. જીવનમાં ક્યારે પણ જો આપણે શરીરના કરતા હોઈએ તો આપણી ઈચ્છાથી વિરુદ્ધ પરિણમન કેમ શરીરમાં થાય? તાવ કેમ આવે છે? બીમાર કેમ પડીએ છીએ? કાળા વાળ છે, ધોળા થાય છે, કરચલી પડે છે, કેટલું થાય? એમને માની લો ઈચ્છા પ્રમાણે થાય છે, થવા વાળાની ઈચ્છા કરીએ છીએ. ઈચ્છા જે શક્યતા છે, પછી થાય ન થાય ગેરંટી નથી. જો આપણી એનો અધિકાર ચાલતો હોય, ઓથોરિટી અધિકાર શરીર ઉપર, તો આપણી તો ઈચ્છા છે. અહીંથી ઘરે પહોંચતા કેટલા વખતમાં પહોંચવું છે? કલાકે બે કલાક, કેટલા કેટલા વખતમાં? વિધિન નો ટાઈમ ઈચ્છા તો જોઈએ તો કેમ નથી પહોંચતા? અધિકાર ક્યાં ગયો તારો? જીવનમાં ક્યારે પણ કરતાપણા માટે વિચારી લો, હું સ્વતંત્રપણે કરું કોઈની અપેક્ષા વગર, તો જ તેને જૈન દર્શન કરતા કહે છે. તો અહીંયા કીધું, દરેક વસ્તુ એની મેળાએ પોતાથી સ્વતંત્ર સ્વાધીનપણે એ ફરે છે બદલાવ એની તાકાતે. ફરીથી તાકાત કોનામાં હોય? જડમાં કે ચેતનમાં? આપણે માનીએ છીએ કે જાણે ચેતનમાં જ બધી તાકાત હોય, પૂતગલમાં તો જાણે કાંઈ તાકાત જ ન હોય. દરેક પદાર્થમાં પોતાનું પરણમન કરવાની સામર્થ્યને તાકાત છે. એમ ન માનવું જડ છે એટલે એનામાં તાકાત ન હોય. જડ કોને કહેવાય? તાકાત ન હોય એને જડ કહેવાય કે જ્ઞાનનો અભાવ એમનામ જડ કહેવાય? જડ છે પણ એમાં પરણમનનું સામર્થ્ય છે. એ તો સામાન્ય ગુણોમાં શીખે છે ને, વસ્તુત્વ ગુણ અને દ્રવ્યત્વ ગુણ શું શીખડાવે છે? વસ્તુત્વ ગુણ શીખડાવે છે એમાં કોઈ ને કોઈ પ્રયોજનભૂત કાર્ય હોય હોય ને હોય, અને એ કાર્ય નિરંતર બદલે છે. તો એનામાં જડમાં પણ પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે. કોઈ પણ જડ છે એટલે એ પરાધીન છે, એ નબળું છે, હીણું છે એવું નથી. અને એ રીતે ગુરુદેવજી ત્રણ જડ કહેતા, ઈશ્વર ત્રણ ઈશ્વર. એક જડ પણ કેવું છે? જડેશ્વર છે. આત્મા પણ કેવો છે? ચૈતન્ય ઈશ્વર છે. અને રાગાદી એ વિભાવ ઈશ્વર છે. તો જડ પણ પોતાનું સામર્થ પરણમન કરવાની તાકાત વાળું છે, એની તાકાતે ફરે છે, ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઉઘડે છે, એનું પરણમન થાય છે, બદલાવ થાય છે, ફેરફાર થાય છે. જીવને કારણે એમાં કાંઈ જ થતું નથી. અને એ કારણ કાર્યકોના વચ્ચે હશે? વિરુદ્ધ સ્વભાવવાળા બે પદાર્થો વચ્ચે ક્યારેય કારણ કાર્ય ન હોય. આંબો ઉગ્યો છે એમાં બી કયું હશે? ગમે તે હોઈ શકે, લીંબોળી હોઈ શકે, ગમે તો નિયમથી હશે. અને લીંબોળી હશે તો નિયમથી શું થવાનું છે? લીમડાનું ઝાડ થાય. એ કારણ કાર્ય બે એક જ જાતના હોય. વિરુદ્ધ લક્ષણવાળા સ્વભાવવાળા વચ્ચે ક્યારેય કારણ કાર્ય હોઈ શકે ને? તો દરેક પદાર્થ એ પોતાથી સ્વતંત્ર ફરે છે અને એનું પરણમન થાય. કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉગાડી શકતું નથી. આ બધું માનવું શું લાગે છે આપણને? મુશ્કેલ લાગે, 24 કલાક કરીએ અને તમે શું કહો છો, ના પણ કરીએ છીએ, નહીં કર્યાપણાનો અભિમાન કરીએ, કરી શકતા નથી, કર્યાનું આપણે શું માનીએ છીએ, અભિપ્રાય. અને ઘણી વાર એવું જ બને, સક્સેસ જાય ત્યારે શું કહીએ, મેં કર્યું, અને બગડે ત્યારે નહીં નસીબ માનો. તો પહેલા જ કેવું હતું ને, જયારે સક્સેસ ગયું ત્યારે કેવું હતું ને, જીવનમાં એક કરતાપણાનું બે દોષ મુખ્યપણે ક્યાં છે, કરતાપણાનું અભિમાન અને શુભ રાગમાં મીઠાસ. પુણ્યમાં મીઠાસ એવી રહી ગઈ છે કે એને કરતા કરતા જાણે થશે, અને પરદ્રવ્યની કરતા બુદ્ધિ, મારા વિના જાણે દુનિયા નહીં ચાલે ને. આપણે ધ્યાન નહીં રાખીએ, બધું નહીં કરીએ તો બધું શું થઈ જાય, ગરબડ થઈ જશે ને, કેઓસ કેઓસ થઈ જાય. અરે મારા વિના દુનિયા નહીં ચાલે એવા માનનારા કેટલાય ચાલ્યા ગયા તોય દુનિયા ચાલે, ચિંતા નહીં કરવી. દુનિયા કોઈના વગર કોઈ, કારણ કે દરેક પદાર્થનું પોતપોતાનું સ્વતંત્ર પરિણમન ચાલે છે. કરતા બુદ્ધિનો બોજો માથે લઈને ચાલીશ નહીં, પણથી ક્યારે બહિર્મુક્તામાંથી અંતર્મુક્તામાં નહીં થાય જેવા. પણ નથી છૂટતું, કારણ સ્વભાવનું કાર્ય કરવાનું તો સૂચતું નથી. બહુ જ વિચાર છે, હજી આટલું વખત આટલા વખત જેને જેટલા વર્ષ થયા, ખરેખર જોઈએ હજી સુખ માનવ મારામાં મારા ચૈતન્ય તત્વમાં છે એ વિશ્વાસથી પોતાને ગુજરાતીમાં કહીને છાતી ઉપર હાથ મૂકીને પોતાને પૂછવા જેવું છે, ખરેખર મને આ વાતનો હજી અંતરથી વિશ્વાસ આવ્યો છે કે નથી આવ્યો. સુખના વેદન પહેલા સુખની શોધ તો ઓછી થવી જોઈએ. સુખનું સ્થાન તો નક્કી થવું જોઈએ કે હું જ પોતે અનંત સુખથી ભરેલો એક પરમાર્થ તત્વ છું, હું મારું સુખ મારામાં જ પૂર્ણપણે ભરેલું છે, મેં ત્યાંથી બહાર કાઢ્યું નથી, એ મારો દોષ છે. પણ હવે મારે સુખને માટે ક્યાંય બહારમાં ફાંફા મારવા નથી એવો અંદરથી તો પહેલો વિશ્વાસ હોવો જોઈએ. તો અહીંયા કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈને પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતું નથી. આમાં શું મુખ્યતા લેવી છે કે કોઈ ઉપદેશ આવીને એને સાચા માર્ગે લઈ જાય ને કોઈ ખોટે માર્ગે લઈ જાય એવું નથી. બંધ અધિકારમાં એમ આવે છે કે હું કોઈને મોક્ષ માર્ગ કરાવી દઉં અને કોઈને બંધ માર્ગ કરાવી દઉં, એનો આચાર દેશ શું જવાય પછી, એ સ્વયં એના જ પોતાના વિતરાગી પરિણામથી એ મોક્ષ માર્ગે જા, અને એ જ પોતાના વિપરીત પરિણામથી બંધમાં, તું શું કરે ભલા. શબ્દ આવે છે ગાથામાં કે હું બીજાને, પેલા તો બોલ સેના આવ્યા છે, પેલાને હું મારું જીવાડું, ત્યાંથી શરૂઆત કરી, હું બીજાને જીવાડું, બીજા મને જીવાડે, હું બીજાને મારું, બીજા મને મારે. અહીંયા આવ્યું ને કોઈ પરાણે કોઈનું બીજાનું, તો એના આચાર દેવ શું ઉત્તર આપ્યો, એવું જે માને છે ને શું કીધું, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી નાની. તો આચાર દેવ એને જવાબ આપ્યો કે તું શું બીજાને આયુષ આપી શકે છે કે મેં એને જીવાડ્યો, અને બીજા નું તું આયુષ લઈ શકે છે કે જેથી મેં એને માર્યો, એવી રીતે બીજા પણ તારું આયુષ લઈ શકે છે કે તને આયુષ આપે છે કે જેથી બીજા તને જીવાડે ને મારે. એનાથી પછી આગળ શું લીધું, સુખ દુઃખ. તો એ જે કોઈ બાઈના સાતા અસાતાના ઉદયો છે એ પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી, તો તું તો એ કાંઈ કરી શકતો નથી. અને છેલ્લે કીધું કે એ તો જવા દો, જીવન મરણ જવા દો, સુખ દુઃખ, પણ બીજાને હું ધર્મ પમાડી દઉં કે બીજાને ખોટા રસ્તે લઈ જાઉં, એ પોતાના વિતરાગ પરિણામથી મોક્ષ માર્ગથી મોક્ષે પહોંચશે અને પોતાના વિપરીત પરિણામથી બંધ, એમાં તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. વાંચતા તો બરોબર ફાવશે જ, પણ અંદરમાંથી કાંઈક ભાવ એક ગ્રહણ થવા જોઈએ કે આ હું કરું છું શું, માનું છું શું, અને વસ્તુ સ્વરૂપ શું છે. હું કલ્પના કેવી કરું છું, શું માનું છું અને શું વસ્તુ સ્વરૂપ છે. તો કોઈ એકબીજાને પરાણે ફેરવી શકે કે ઉગાડી શકે એવું નથી. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકનાથ તીર્થંકર દેવ બધાને મોક્ષમાં લઈ જાય ને. જો ન્યાય શું આપ્યો ગુરુદેસીએ, અને એટલા માટે એકવાર ગુરુદેસી કે હું બીજાને સમજાવી દઉં એવા કર્તૃત્વમાં ક્યાંય અટકીશ નહીં એવું. અરે તીર્થંકર જેવા, ભાઈ તીર્થંકર જેવા આપણી પાસે શું છે? જ્ઞાન છે, પુણ્યનો ઉદય છે, શું છે એમના જેવું શું છે? તો ઉત્કૃષ્ટ પુણ્યના ધારી એવા તીર્થંકર એ પણ જો બધાને ન તારી ગયા તો તું તો કોને તારી શકીશ. અને એના દ્રષ્ટાંત જો જોવા હોય તો ઋષભદેવ હતા, એમના પૌત્રનું નામ શું હતું? મારી સ્ટોરી તો ખબર હશે ને, મહાવીર ભગવાનનો જીવ હતો. અને એ પોતાના એમના મારીચીના પિતા કોણ હતું? ભરત ચક્રવર્તી. દાદા કોણ હતા? પેલા તીર્થંકર. અને એ પણ એને સમજાવી શક્યા નહીં, એ પણ એનાથી વિરુદ્ધ થયો. તો કોણ સમજાવી શકે? અને એવું હોત તો તીર્થંકરના સંવસણમાં જે જાય બધા ક્યાં પહોંચવા જોઈએ? મોક્ષમાં જોઈએ. એ ક્યારે તો ખબર હશે ને, ભગવાનની વાણી છૂટે તો શું થાય? તીર્થંકર ભગવાનની વાણી છૂટે, માની લો પેલા ત્રીજો આરો હોય, સૌથી પહેલી વાણી છૂટે શરૂ થાય તો શું થાય? બે રસ્તા ખુલી જાય. ક્યાં? એક મોક્ષના અને સાતમી નરકના. તો ભગવાનની વાણીમાં શું એવું આવતું હશે કે સાતમી નરકમાં જાય? તો શું કર્યું? નિમિત્ત શું કર્યું? જીવની પોતાની જેવી વિપરીત યોગ્યતા હોય તો એ વાણીનો વિરોધ કરે, નહીં તો ત્યાં સુધી સાતમી નરક ન જાય. વાણી ખરે છે તો જે મોક્ષે જનારા જીવો તૈયાર થાય છે એમ એની વિરાધના કરીને સાતમી નરકમાં પડે. તો એ ભગવાનની વાણીમાંથી પણ જો આવો જીવ વિપરીત પામે છે તો બીજાની તો ક્યાંથી થાય? તો જો કોઈને પરાણે સમજાવી શકાતું હોત તો ત્રિલોકનાથ તીર્થંકર દેવ બધાને ક્યાં લઈ જાય? મોક્ષમાં લઈ જાય. એ તો ઘણી બધા દ્રષ્ટાંતો એમાં લે. બે ભાઈઓ હોય, એમાં એક પોતે આરાધના કરીને મોક્ષે જાય અને બીજા ભાવ શું હોય? વિપરીતતા કરીને નરકાદીમાં જતા. રામ અને લક્ષ્મણ શું છે? બેનું ગતિ ક્યાં થઈ? જીવનમાં. એટલા માટે કોઈ પરાણે કોઈનું પરણમન કરી દે એમ નથી. તો તીર્થંકર દેવ કોઈને મોક્ષમાં લઈ જતા નથી, પોતે સમજે ત્યારે. શું છે આ જવાબદારી? કોની આવી? દરેકની. પોતા પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય ઉઘડે છે. ઉઘડે છે એટલે પ્રગટ થાય છે. ફરીથી શું આવ્યું? જવાબદારી કોના ઉપર? પોતે સમજે ત્યારે. બીજાથી કાંઈ જ નથી. નહીતર તો એક તીર્થંકર થાય ને બધું કામ થઈ જાય. તો એક ટીચર હોય અને સ્કૂલમાં બધા જ પાસ થઈ જાય ને, કે બધા ના પાસ થાય? શું થાય? એટલો પ્રકાર શેના કારણે છે? દરેક પોતપોતાના ક્ષોભસમ અનુસાર સમજે. તો પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષ પર્યાય પ્રગટ થાય. અને એટલા માટે વિચારું, ગુરુદેશીનો એક વારંવાર શબ્દ કયો આવતો? સમજાય છે કાંઈ આવતું ને, એના ઉપરથી ગુરુદેશ શું કહેવા માંડે? ગુરુદેવ ઘણી વાર બોલતા, આવું વાક્ય શું કામ બોલતા? વિષામાનું વાક્ય કહેતા. એને શું કહે? બોલતા બોલતા વચ્ચે એક પોઝ જેને કહે ને, તે ગુરુદેશ એ જ કે સમજણ વગર ક્યારેય વિષામું નથી. સમજાય છે કાંઈ એમ કહીને શું કહેવા માંગે છે? કે સમજણ જેની પાસે છે એને જ કંઈક શાંતિ સુખ વિષામો તો કહો એ મળવાનો. બીજી રીતે આ શબ્દથી શું કહેવા માંગતા? આખો માર્ગ સમજણનો છે. શરૂઆતથી લઈને પૂર્ણતા સુધીનો આખો માર્ગ શેનો છે? સમજણનો માર્ગ. અને સમજણના માર્ગમાં બદલે આપણે કરતાપણામાં વયા ગયા. તો એ સમજણ વગર ક્યારે પણ સુખ ની શાંતિ મળવાના નથી. માટે હંમેશા ગુરુદેશનું વજન શેના ઉપર હતું? સાચી સમજણ. સાચી સમજણ થશે તો આપણું કાર્ય પણ સાચી દિશાનું થશે. તો સમજાય છે કાંઈ? અને એ રીતે બીજું પણ ગુરુદેવ શું કહેતા, સમજાય જાય તો કલ્યાણ થઈ જાય, પણ કઈ રીતે કહેવાય? એની કઈ ગંધ આવે છે એમ કરીને એક અનુમાનથી પણ ખ્યાલ આવે. સાચી જો સમજણ થઈ જાય તો એ કામ થઈ જવાનું છે, પણ કઈ રીતે કઈ પદ્ધતિથી આ તત્વ કહેવાય એવી પણ જો સમજણ થશે તો એક આગળ વધશે. આ રીતે આ 21 નંબરના બોલમાં શેની વાત લીધી? બે દ્રવ્ય વચ્ચે ક્યારે પણ કરતા કર્મ સંબંધ માનીશ નહીં, અને કરતા કર્મ નથી તો ભોગતા ભોગ્ય સંબંધ પણ નથી. સમયસારમાં આખો કરતા કર્મ અધિકાર એના માટે ખાસ લીધો છે કે કરતા કર્મ સંબંધ ક્યાં હશે? જ્યાં વ્યાપ વ્યાપક સંબંધ હોય, અને વ્યાપ વ્યાપક સંબંધ ક્યાં હોય? જ્યાં તત્સ્વરૂપ પણ હોય. બે ભિન્ન દ્રવ્ય વચ્ચે ક્યારે પણ વ્યાપક અને વ્યાપ્ય, ફેલાનાર અને ફેલાવા યોગ્ય એવો સંબંધ ન હોય તો કરતા કર્મ સંબંધ નથી, અને કરતા કર્મ સંબંધ નથી તો ભોગતા ભોગ્ય સંબંધ પણ ન હોય. એ રીતે વાત લઈને હવે આગળ 22 નંબરનો બોલ. સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાંતિ અને વસ્તુમાં પણ શાંતિ. શાંતિ આપણને તો ઘણી વાર હોય છે ને, શાંતિ ઘણી વાર ટેન્શન ને એવું બધું ન હોય, બધું આજ કામ બધું પતી ગયું રિલેક્સ હોય ત્યારે તો શાંતિ હોય છે ને, ત્યારે તો હોય છે ને. પરીક્ષા પૂરી થઈ, બધું ટેન્શન પૂરું થઈ ગયું પછી તો શાંતિ હોય કે નહીં? એ તો પછી તો જયારે તો નવું જયારે જોઈન થશે ત્યારે, ત્યાં સુધી ના હોય. અથવા ચાલો ગ્રેજ્યુએશન થઈ ગયું, આપણે એક એચિવ કર્યું ટાર્ગેટ, પછી તો રિલેક્સ થઈ ને, બરોબર છે ને? થોડુંક તો થાય, થોડુંક. જો આખું શું છે, શાંતિ શોને કહેવાય? જ્યાં કોઈ પણ વિકલ્પના ઉપાધિ કરતાપણાની આકુળતા ન હોય. ક્યારે પણ એમ ન માનવું કે અનુકૂળતામાં શાંતિ છે. વિકલ્પની જ્યાં હિંત, વિકલ્પની આકુળતાની અલ્પતા થાય એમાં ક્યારેય શાંતિ ન માને. સાતાનો તીવ્ર રસ હોય ક્યાંય શાંતિ માનવી નહીં. અકસાયપણું જુદું છે અને કસાયની મંદતાપણું જુદું છે. ક્યારેક સાતાના એવા રસમાં કસાયની મંદતામાં શું લાગી જાય છે, જાણે મને શાંતિ આત્માની અનુભૂતિ પ્રગટ થઈ છે, જાત વેદનની જાત જુદી ઓળખવી પડશે. કસાયમય આકૃતાનું વેદન શું છે અને કસાયથી રહિત આત્માની વિતરાગી શાંતિનું વેદન શું છે એ ઓળખવું પડશે. તો એવી શાંતિ ક્યારે હોય છે? સ્વરૂપના લીનતા વખતે પર્યાયમાં પણ. પણ કહીને શું છે કે વસ્તુ સ્વરૂપ તો શાંત સ્વરૂપ તો છે જ, એમાં તો વિતરાગતાની અકસાય પણ તો ભરેલું જ છે, પણ આવા સ્વરૂપમાં જો લીનતા કરશો તો એ ક્યાં આવશે? પર્યાયમાં પણ પ્રગટ થશે. જેમ સમુદ્રમાં પાણી તો ભરેલું છે જ, ભરતી આવે છે, એવી રીતે વસ્તુ પોતે અકસાય વિતરાગતા રૂપે પોતે ભરેલો છે અને એમાં સ્થિરતા થશે, લીનતા થશે, ઉપયોગ જામી જશે તો પર્યાયમાં પણ જે સ્વભાવમાં છે તેની પ્રગટતા થઈને પર્યાયમાં વેદન આવ્યા વગર રહેશે નહીં. જેને હું ગોતું છું એ મારામાં છે અને એનો સ્વીકાર થતા એ પર્યાયમાં એની પ્રગટતા પ્રણમન થાય છે. પ્રવચન સારની 107 નંબરની ગાથામાં ગુરુદેવસિંહ એ વાત સુંદર રીતે લે છે. એમાં સત ઉપર આખું લીધું છે. સત ક્યાં છે, ક્યાં રહે છે, એનો વિસ્તાર ક્યાં સુધી હોય છે? સત દ્રવ્ય, સતગુણ, સત પર્યાય, સતનો વિસ્તાર છે. સત એટલે શું? હોવાપણું. મારું હોવાપણું કેવા રૂપે છે? દ્રવ્ય રૂપે છે, ગુણ રૂપે છે અને પર્યાય, બસ આનાથી આગળ મારું ક્યાંય હોવા પણ મારું અસ્તિત્વ ક્યાંય છે જ નહીં. અને આના ઉપરથી ગુરદેશી અલગ અલગ ગુણો ઉપર ઉતારે છે કે મારું જ્ઞાન ક્યાં છે, શાસ્ત્રમાં છે કે બીજામાં છે, ક્યાં છે એમાં. કે જ્ઞાન એ મારું શું છે, દ્રવ્યરૂપ જ્ઞાન છે, ગુણરૂપ સામર્થરૂપ છે, અને એ સ્વીકાર કરું તો પર્યાયમાં. બસ આ જ જ્ઞાનનો વિસ્તાર છે, એના સિવાય ક્યાંય બીજે મારું જ્ઞાન રહેતું નથી. અરે ક્યાંય હવે ગોતવા જવું નથી. એવી જ રીતે મારો આનંદ, આનંદરૂપ કોણ છે, મારું દ્રવ્ય છે, આનંદ એ મારો ગુણ છે. અને આવા સ્વભાવનો હું સ્વીકાર કરું તો આનંદની ધારા પર્યાયમાં પણ પ્રગટ થાય. આ સિવાય ક્યાંય પણ આનંદ બાહ્ય સંયોગોમાં કે વિભાવ ભાવમાં ક્યાંય છે જ નહીં. મહેનત તો કરવી પડશે. પુણ્યથી તત્વ સાંભળવા મળ્યું છે, પણ એ તત્વને અંદરમાં દ્રઢ કરીને એનું પ્રણમન કરવા માટેનો પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ આખું શાસ્ત્ર એના ઉપરથી એક નામ શરૂ કર્યું છે ને, અમૃતચંદાચાર્ય પોતાનું કયું છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એ ત્રણ શબ્દો છે, એમાં કેવું શું અર્થ હશે? પુરુષાર્થ એટલે પુરુષ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન. તો આત્માનું પ્રયોજન, એની સિદ્ધિ, સિદ્ધિ એટલે પ્રાપ્તિ અને એનો ઉપાય. પુરુષ એટલે આત્મા, આપણા બધાનો પ્રયોજન શું છે, મોક્ષ કહો, શુદ્ધ કહો, સુખ કહો, શાંતિ કહો. તો આપણું બધાનું એ પ્રયોજન છે, એની શું થવી જોઈએ, સિદ્ધિ. સિદ્ધિ એટલે પ્રગટતા, પ્રાપ્તિ અને એનો ઉપાય શું છે. એમ અહીંયા પણ માને જે શાંતિ જોવે છે ક્યાં મળવાની, ક્યારે મળશે, સ્વરૂપમાં લીનતા વખતે. એ પર્યાયમાં પણ શાંતિ અને વસ્તુમાં પણ શાંતિ. વસ્તુ તો સત શાંતિ સ્વરૂપ છે જ, આત્માના આનંદ રસમાં શાંતિ, શાંતિ અને શાંતિ. આત્માના આ આનંદ રસ કેવો હશે, કદાચ તમે બહારમાં કહો કે કેરીનો રસ કેવો હોય ને બધું, સાકર કેવી મીઠી હોય, આત્માનો આનંદ રસ કેવો હશે, અરસ છે કે સરસ છે? આત્મા કેવો છે, અરસ છે કે સરસ છે? આત્મા કેવો છે, જેવો હશે એવો અમને શું ખબર પડે? આત્મા કેવો છે, અરસ છે કે સરસ છે? અરસ છે ને, 49 ગાથામાં અરસ કીધો છે ને. આત્મા પોતે પૂદગલના રસથી રહી છે તો અરસ છે, પણ પોતાના આનંદ રસથી ભરેલો સરસ છે. અને આવા આનંદ રસના ભોગવટો કરનારા જ્ઞાની ક્યારે કરે, રાતના તો હોય જ નહીં ને, રાત્રે ભોજન તો ક્યાંય હોય જ નહીં, નામધારી જૈન નહીં હોય. નિત્યાનંદ ભોજી શબ્દ સમયસારમાં શું આપ્યો છે, સેના એ ભોજન લે છે, આનંદના, ક્યારે, નિત્ય. નિત્ય આનંદ ભોજી એ જ્ઞાનીઓ મુનિરાજ એ હોય છે. અરે એ આનંદનું વેદન એવું આવ્યું, એક સમય છૂટતું નથી. બહારના તો અનુકૂળ વિષયો ગમે તે હશે, એની પણ એક મર્યાદા આવવાની છે. સંયોગની મર્યાદા છે, વિભાવની મર્યાદા છે, અને સ્વભાવની અમર્યાદા છે. સ્વભાવના આનંદનું વેદન ક્યાં સુધી થઈ શકે, કેટલા કાળ સુધી થઈ શકે છે? તો અહીંયા કહે છે આત્માના આનંદ રસમાં. અરે કમસે કમ વેદન નથી આવ્યું, પણ આવું જેને થયું છે એવા મુનિરાજોની દશા તો વિચારીએ, જ્ઞાનીઓની તો વિચાર કરીએ, કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા એમને આનંદના રસમાંથી ચલિત નથી કરવા દેતી. તો એ આનંદ રસ કેવો હશે? ફરીથી, પોતાને નથી પ્રગટ થયો, પણ જેને પ્રગટ થયા છે એમની પણતી દશા ઉપરથી તો આપણે એક અનુમાન નક્કી કરી શકીએ આનંદનો રસ કેવો હશે. કે એક સમય પણ જેના વેદનથી એ હવે વંચિત રહેતા નથી. તો આત્માના આનંદ રસમાં શાંતિ શાંતિ ને શાંતિ સદાકાળ આમ કહીને સદાકાળ શાંતિ છે. વસ્તુ અને પર્યાયમાં ઓતપ્રોત શાંતિ. ઓતપ્રોત એટલે શું થયું? એકબીજામાં જાણે અભેદ થઈ ગઈ, તન્મય થઈ ગઈ, એકરૂપ ઓતપ્રોતપણે આ પદાર્થ આ દ્રવ્ય અને આ પર્યાય એવો પણ જ્યાં ભેદ રહેતો નથી. વસ્તુ અને પર્યાયમાં દ્રવ્ય અને પર્યાયમાં ઓતપ્રોત શાંતિ. રાગ મિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા સમતા અને સમતા. ફરીથી શેના માટે આ શબ્દ ત્રણ આવ્યા? શાંતિ માટે. પેલા કયો શબ્દ આવ્યા? ત્રણ માટે લીધું ને, શાંતિ શાંતિ અને શાંતિ. એને જ બીજા શબ્દોમાં શું કીધું? સમતા સમતા ને સમતા. રાગ મિશ્રિત વિચાર હતો સવિકલ દશામાં સાધકને કેવો આનંદ હોય છે? રાગ મિશ્રિત. અને નિર્વિકલ સ્વાનુભૂતિના કાળે શું થાય છે? નિર્ભેળ આનંદ. તો રાગ મિશ્રિત વિચાર હતો, તત્વની વિચારણા કરે છે, મંથન કરે છે, અને તે વખતે પણ એકલો નિર્ભેળ આનંદ નથી, શાંતિ નથી, સાથે કેવું છે? રાગની આકુલતા મિશ્રિત છે. નહીં તો સાધક દશા ન કહેવાય. સાધક દશામાં શું હોય? એક ધારા હોય કે મિશ્ર ધારા હોય? એક ધારા કોને હોય? કાં તો બહિરાત્મા અને કાં તો પરમાત્મા. બહિરાત્મા આપણી જેવાને એક જ ધારા કહી છે. કસાય ધારા છે, કર્મ ધારા છે, આકુરતાની ધારા છે. અને પરમાત્માને એકલી અતિન્દ્રી આનંદની ધારા. બે વચ્ચે જે સાધક દશા છે, જેટલી જેટલી સાધના થઈ છે એટલી આનંદ ધારા છે, અને જેટલી હજી અધુરાશ રહી છે એટલો રાગની આકુરતા એ કર્મધારા પણ છે. તો એ રાગ મિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને એટલો પણ વિકલ્પ હતો, ઉપયોગ સ્વરૂપમાં જામતો નહોતો, ખેદ છે. જ્ઞાનીને એક વિચાર, આપણી દશા કેવી છે? રાગ ન આવે તો ગમે નહીં, અને જ્ઞાનીને રાગ આવે એ ગમતો નથી, એટલે વિપરીતતા થઈ ગઈ છે. રાગ આપણને એક્ટિવ તો રહેવું જ પડે ને, કાંઈ એમને એમ થાય. રાગ ન આવે તો આપણને ગમતું નથી, બૈલક્ષપણું ન હોય તો ગમતું નથી, અને જ્ઞાનીને રાગ આવે એ ગમતો નથી. અરે એટલો પણ તત્વના ચિંતનનો ગુણગુણીના ભેદના વિકલ્પમાં પણ એ સ્વરૂપમાં લીનતા થતી નથી, એનો શું છે? ખેદ છે. અને એ પુરુષાર્થની ઉગ્રતા કરીને છોડીને પર્યાયમાં અને વસ્તુમાં પરણતી સ્વભાવમાં એકાકાર થાય છે, જે આપણે સમયસાજીની સ્તુતિમાં એક રીતે આવે છે. વિભાવેથી સ્તંભી સ્વરૂપ ભણી દોડે પરિણ. સ્વભાવમાં એકાકાર થઈ જાય, વિભાવથી છૂટી પડેલીને પરણતી પોતાના સ્વરૂપમાં એકાકાર થઈ જાય તો શું થાય છે? સમતા સમતા સમતા. દ્રવ્યમાં સમતા હતી, ગુણમાં સમતા હતી, હવે પર્યાયમાં પણ સમતા થઈ. દ્રવ્ય ગુણ બધા એક રસ રૂપે થઈ ગયા. જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી પર્યાયમાં હજી શું છે? જેમ આપણે ખાતા હોય એમાં વચ્ચે કાંકરો આવી જાય તો શું થાય? આમ જરૂર ગમતું નથી, ખેદ થાય છે. એમ આ રાગ આનંદની ધારામાં વચ્ચે સવિકલ દશામાં રાગ આવે છે એ જ્ઞાનીને એ ગમતું નથી. આ નિરિકલ દશામાં એકલી સમતા, દ્રવ્યમાં સમતા, ગુણમાં સમતા અને પર્યાયમાં પણ એ સમતા થઈ જાય છે. જો એમાં છે વર્તમાન અવસ્થામાં પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આખો સમતા રસનો પિંડ સ્વભાવમાં છે એવો પર્યાયમાં હવે પણમન એ થાય છે. તો વર્તમાન અવસ્થામાં સમતા, ક્યાંક શબ્દ આવે છે સમતા રમતા ઉર્ધ્વતા જ્ઞાયકતા સુખભાષ છે મહારાજ. બનારસિદાસજીએ જીવના લક્ષણ કીધા છે અને એમાં પહેલો બોલ શું લીધો છે, સમતા. આત્માનું સ્વરૂપ કેવું છે, મમતા રૂપે કે સમતા રૂપે છે? સમતા, સમતાનો અર્થ તો ખબર હશે, સમ અને તા. સમ એટલે સમાનપણું, સમાન અને તા એટલે પણ. ન ક્યાંય રાગની અધિકતા, ન ક્યાંય દ્વેષ, ક્યાંય ન અનુકૂળતાનો રાગ, ન ક્યાંય પ્રતિકૂળતાનો દ્વેષ, ન કાંઈ ઇષ્ટની કલ્પના, ન કાંઈ અનિષ્ટની કલ્પના. બધા જ પદાર્થો મારાથી ભિન્નપણે છે, એમાં ક્યાંય રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટપણું ન હોય, એ સમતા ભાવ. અને એ સમતા ભાવ છે અને ત્યાં જ અતિન્દ્રિય આનંદનું વેદન હોય. તો સમતા રમતા, રમતા એટલે ઉપયોગની સ્થિરતા થવી એનો સ્વભાવ છે. જીવને જ્યાં જ્યાં સુખ બુદ્ધિ લાગશે ત્યાં ઉપયોગની સ્થિરતા થયા વગર રહેશે. રમત કહે ને રમવું, રમવું રમવું ક્યારે હોય છે, ક્રિયા ક્યારે હોય છે, આનંદમય હોય છે, જેમ ક્રીડા કરતા હોય છે તો એ ક્યાં હોય છે, આનંદમય હોય. એમ રમવું છે, આત્મામાં સુખમય પ્રણતિ થવી છે તો એ સમતા, એ આત્માનો સ્વભાવ. તો નિરીકલ અવસ્થામાં વર્તમાન અવસ્થા પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આત્માનો આનંદ રસ બહાર અને અંદર, બહાર અને અંદર. બહાર એટલે ક્યાં, પર્યાયમાં, અને અંદર તો સ્વભાવમાં છે જ. તો આત્માનો આનંદ રસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે. ફાટી નીકળે એટલે પ્રગટ થઈ જાય છે. અહીંયા આત્માના અતિન્દ્રિય આનંદની ભૂમિકામાં કેવી દશા થાય છે એનું વર્ણન શબ્દોથી તો કેટલું થઈ શકે. જ્યાં તર્કનો પણ પ્રવેશ નથી, વિકલ્પનો પ્રવેશ નથી, એને તો શબ્દથી કેમ કહેવાય. છતાં પણ જેટલું શબ્દથી ઉપમા આદિ આપીને વર્ણન થઈ શકે એટલું, બાકી તો વાણી જળ અને આ પ્રેરણમન ચેતનનો છે, ઇશારા માત્ર આવે છે. બાકી આનંદ કેવો હશે, માહી પડ્યા તે મા સુખ માણે. જે અંદર પડે એ આનંદની મોજ મેળવે છે, શબ્દોથી કહી શકાય નહીં. તો આત્માનો આનંદ રસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે, બધે જ ફેલાઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં આત્મા વિકલ્પની જાળને ઓળંગીને આનંદ રસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. આ રીતે પુરુષાર્થ દ્વારા વિકલ્પની જાળ, જેને બીજી શું નામ આપ્યું છે, સમયસારમાં નૈપક્ષની જાળ, ઇન્દ્રજાળ એને શબ્દ આવ્યો. નૈપક્ષ જાળ હોય છે ને, જાળ શું હોય છે, પકડી પાડે, બંધનમાં નાખે છે. એવી રીતે આત્મા દ્રવ્ય અપેક્ષાએ અબદ્ધ છે, પર્યાય અપેક્ષાએ બદ્ધ છે. દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, એ બધા નય પક્ષના વિકલ્પોની જાળ છે. તો એ વિકલ્પની જાળને ઓળંગીને, એ વિકલ્પની જાળને તોડીને આનંદ રસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે અને એનું નામ જ સાચો મોક્ષનો માર્ગ, એનું નામ જ સુખી થવાનો ઉપાય કહેવામાં આવે છે. આ રીતે ગુરુદેસી આ બોલમાં કે સુખ ક્યાં છે અને સુખ કેવી રીતે પ્રગટ થઈને પર્યાયમાં ફેલાય છે એ વાત આપણને એ બતાવી. એ સિવાય તત્વના વિચારમાં ને એમાં પણ રાગ મિશ્રિત એ આકૃતા રહેવાની છે. તો આવા વિકલ્પની જાળને તોડીને સ્વરૂપની સ્થિરતા કરવી એ જીવનનું સાર્થક પણ છે.
નાયકને નમો ઓમકારનાદને ઓમકાર સંગર્યોજેને નમો તે કોંદ કુંદને અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુકાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુરાજનો
જેવાના પાંચ પાંચ કલ્યાણકોથી આ ભરતભૂમિ પાવન તીર્થ બની છે એવા વર્તમાન ચોવીસના ઋષ્વાદી મહારાજ પરમ ચોવીસ જીનેન્દ્ર ભગવાનનો જય હો. હાલ વિધિ ક્ષેત્રમાં વિદ્યમાન ધર્મધુરંધર જીવન સ્વામી દેવધનીના દાતા શ્રીમંદરાદી અજીત વેરે પરંત વિશ્વેરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપણી સમયે ધ્રુવધામની ભક્તિ ધોની દખાવનાર અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક પરમાગમ સમયસાર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી મહાત્માનો જય હો. ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. અમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ કેળાય ધર્મરત્ન પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી મહાત્માનો જય હો. મુનિ દશાના પુરોષોની ભાવના જાગૃત કરવાના પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવનો જય હો. વિતરાગ સર્વજ્ઞ પ્રણીત પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રહેન જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલો સો વાણી મસ્તક નમું સદા દેત હું ટોક. બોલો જીનવાણી મહાત્માનો જય હો.